જો જય જીનેન્દ્ર, આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. જરાક કનેક્શન ઇસ્યુને કારણે આપણે ફરીથી લઈએ છીએ, મંગલાચરણથી લેશું.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયિર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવસામૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
જો જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના અંતર્ગત આપણે સાત તત્વની ચર્ચા કરી રહ્યા છે. તત્વ કોને કયા છે, તત્વ કોને કહેવાય, જે પણ પદાર્થની આપણે ચર્ચા કરી રહ્યા છે એ પદાર્થનો સ્વભાવ તેને તત્વ કહે છે. તો મોક્ષ માર્ગમાં એવા પ્રયોજનભૂત પદાર્થો, એવા પ્રયોજનભૂત વસ્તુ કેટલી છે કે જેને જાણવું જોઈએ, જેને અર્થ કહીએ છીએ ને આપણે. જો આપણે તત્વાર્થ સૂત્રમાં શું કહે છે, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. સમ્યક દર્શન એ શું છે, તત્વાર્થનું શ્રદ્ધાન છે, એટલે તત્વ પ્લસ અર્થ એનું શ્રદ્ધાન. તો અહીંયા અર્થ એટલે શું, કે એવા દ્રવ્ય અથવા એવા ગુણો અથવા એવી પર્યાયો કે જેનો સાચો નિર્ણય કરવાથી, જેના તત્વનો સાચો નિર્ણય કરવાથી સમ્યક દર્શન પ્રગટ થાય છે. એવા કેટલા તત્વ છે કે જેને સાચો નિર્ણય કરવાથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે મોક્ષ માર્ગમાં, તો એવા સાત તત્વ છે. કયા કયા સાત? જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. જીવ અને અજીવ કોને કહે છે, કે જો જે પદાર્થ જાણે દેખે છે અને સુખ દુઃખનો અનુભવ કરે છે તેને જીવ નામક પદાર્થ કહે છે, એને જીવ તત્વ કહે છે. જો જનરલ વાત કરો તો વિશ્વના બધા જ જીવ તે જીવ તત્વ, તો એની સામે અજીવ તત્વ કોણ આવે, કે જીવને છોડીને બાકીના પાંચ, પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, એ બધા અજીવ તત્વ છે. અને જો સ્પેસિફિક આપણી સેલ્ફિશ વાત કરીએ, આપણી પોતાની વાત કરીએ, તો જીવ કોણ છે, મારો જીવ કોણ છે, કે હું પોતે, તો હું પોતે જીવ તત્વ. અને મને છોડીને વિશ્વના બાકી બધા જ દ્રવ્ય તે મારો જીવ નથી, માટે મારા માટે અન્ય છે, એટલે અજીવ છે. ખ્યાલ આવે છે ને? પછી જો આગળ જોઈએ, આ બે જીવ અને અજીવ એ તો બે દ્રવ્યરૂપ તત્વ છે, બરાબર. દ્રવ્યરૂપ તત્વ એટલે એ બે દ્રવ્ય પદાર્થ છે. પણ જે મુખ્ય મુદ્દો અહીંયા શું છે, કે જીવનું પ્રયોજન છે સુખી થવું, તો આ સુખ, અને વર્તમાનમાં જીવ દુઃખી છે તો એ દુઃખ, એ સુખ અને દુઃખ ક્યાં છે, તો જીવની પર્યાયમાં છે. જીવની વર્તમાન પર્યાયમાં સુખ દુઃખ છે, તો એ વર્તમાન પર્યાયનું વધારે વિશ્લેષણ, વધારે એક્સપાન્ડિંગ આપણે એને ઓપન અપ કરી નાખીએ, તો હવે જીવમાં જે મોહ, રાગ, દ્વેષ રૂપ વિકારી ભાવો ઉત્પન્ન થાય છે જેને કારણે જીવ દુઃખી છે, એ મોહ, રાગ, દ્વેષ આદિ ભાવોને ભાવ આશ્રવ કહેવાય છે. મોહ, રાગ, દ્વેષ ભાવોનું ઉત્પન્ન થવું તેને કહેવાય ભાવ આશ્રવ. અને એ જ સમયે એક ઉદ્ગલ કર્મ છે, ઉદ્ગલ પરમાણુઓ, જડ કર્મ, એમાં એવું મેકેનિઝમ જોવામાં આવે છે કે જેવા જેવા જીવના પરિણામ હોય એ જાતનું પરિણમન નિમિત્તને કારણે એમાં જોવામાં આવે છે. એનો શું મતલબ, કે એવો જ કોઇન્સિડન્સ બને છે કે આ બાજુ જીવના એવા પરિણામ થવા અને તે બાજુ એ પૂતગલ કર્મમાં એવું પરિણમન જોવામાં આવવું. ખ્યાલ આવે છે કે નહીં? તો જ્યારે અહીંયા જીવમાં મોહ, રાગ, દ્વેષ ભાવ ઉત્પન્ન થયા ત્યારે ત્યાં કર્મનું આવવું થયું, તે કર્મનું આવવું એને શું કહેવાય, દ્રવ્ય આશ્રવ, બરાબર. પછી જીવમાં જ્યારે એવા મોહ, રાગ, દ્વેષ ભાવ ઉત્પન્ન થઈને જીવ એમાં જોડાયો, એમાં તન્મય થયો, એમાં ડૂબી ગયો થોડાક સમય માટે, તો એને ભાવબંધ કહે છે. અને જ્યારે ભાવબંધ થયો ત્યારે પેલા કર્મનું શું થયું, જે કર્મ આવેલા હતા ઓલરેડી તે આવીને હવે જીવ સાથે બંધાઈ ગયા. જીવ સાથે બંધાયા એટલે ખરેખર જીવ સાથે બંધાતા નથી. જીવ સાથે બંધાયા એટલે ખરેખર તો તે આત્માના એક એ જ પ્રદેશમાં એક ક્ષેત્રાવગાહ આવીને ખાલી અટકી જાય છે. અને હવે એવો જ સંબંધ બને છે કે જ્યાં જ્યાં આત્મા જાય ત્યાં ત્યાં એ પરમાણુ પણ જાય છે. કાંઈ આત્મા એને લઈ જતો નથી કે પરમાણુ આત્માને લઈ જતા નથી, બે સ્વતંત્ર રીતે જાય છે. પણ તો પણ એવો જ જોડાણરૂપ સંબંધ છે કે જ્યાં જ્યાં આત્મા જાય છે ત્યાં ત્યાં તે કર્મ પણ જાય છે. આને બંધ કહેવાય છે. તો આ આશ્રવ અને બંધ એના બે બે પ્રકાર છે, પુણ્ય અને પાપ. પુણ્ય એટલે શું? કે જે જે આપણા શુભ ભાવો થાય છે, શુભ ભાવ એટલે જે પોઝિટિવ ભાવો આપણા થાય છે, કોઈને દયા, કોઈના ઉપર દયા આવી જેવી, કોઈને મદદ કરવાનો ભાવ થવો, અથવા દેવશાસ્ત્ર ગુરુ ભગવાનને નમસ્કાર કરવાનો ભાવ થયો, એની પૂજા ભક્તિ કરવાનો ભાવ થવો, અથવા તો આપણે આત્માના ચિંતન મનન કરવાનો ભાવ થવો, આ બધા શુભ ભાવ છે. શુભ ભાવને કારણે પુણ્યકર્મ બંધાય છે. પુણ્યકર્મ એટલે જેને કારણે સાતાવેદનીય, શુભ નામ કર્મ આદિ પોઝિટિવ, પોઝિટિવ એટલે પુણ્યરૂપ પ્રકૃતિઓ, જેને કારણે સંયોગની ઉત્પત્તિ થાય એવી પ્રકૃતિઓનો બંધ થાય છે. જો ફરી રીતે વિચાર કરો તો દરેક કર્મ જીવને સંસારમાં જ રખડાવે છે. બધા કર્મ એ રીતે નેગેટિવ જ નેગેટિવ છે. પણ આ તો ઉપચારથી, વ્યવહારમાં જે અમુક કર્મ છે એ જીવને દુઃખરૂપ પરિણતિ ઉત્પન્ન કરાવે છે અથવા એવા સંયોગ અપાવડાવે છે, તો એને પાપ કર્મ કહેવાય છે. અને અમુક કર્મ જે મટીરિયલિઝમ કહેવાય ને આપણે, લૌકિકમાં સુખરૂપ પરિણતિ ઉત્પન્ન કરવાના સાધનો ઉત્પન્ન કરે છે, તો એને પુણ્ય કર્મ કહેવાય છે. પણ આ પુણ્ય કહો કે પાપ કહો, એ બે જીવના વિકારી ભાવ છે, એ બે જીવના ઇમ્પ્યોર ભાવ છે. અને બેવને કારણે જીવ ચાર ગતિરૂપ સંસારમાં રખડે છે. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના જો પોઈઝન હોય, પોઈઝન એટલે ઝેર, પોઈઝનનું કામ શું? કે કોઈ ખાય તો જીવ મૃત્યુ પામે છે, એટલે આ મનુષ્ય મૃત્યુ પામે છે. હવે મને કહો કે સ્વીટ ટેસ્ટવાળું પોઈઝન સારું કે કડવા ટેસ્ટવાળું પોઈઝન સારું? ખ્યાલ આવે છે કે નહીં? સ્વીટ ટેસ્ટવાળું પોઈઝન પણ મનુષ્યને મારી નાખે છે અને કડવા ટેસ્ટવાળું પોઈઝન પણ મનુષ્યને મારી દે છે. તો પોઈઝન તો પોઈઝન છે, ભલે એનો ટેસ્ટ સ્વીટ હોય કે કડવો હોય. બસ એવી જ રીતે અહીંયા પણ પુણ્ય ભાવ હોય કે પાપ ભાવ હોય, એક જીવને સંયોગ પ્રાપ્ત કરાવે છે અને એક જીવને દુઃખરૂપ સંયોગ પ્રાપ્ત કરાવે છે અથવા સંયોગના વિયોગ કરાવે છે. પણ બે જીવને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરાવે છે. તો આ પરિભ્રમણથી છુટકારો કેવી રીતના મળે, આનાથી બહાર કેવી રીતના નીકળવું? તો જો જીવને નિરંતર મોહ રાગ દ્વેષ રૂપ પરિણતિ થયા કરે છે. હવે એમાં રાગ હોય તો શુભ રાગ હોય અથવા અશુભ રાગ હોય, બરાબર કે નહીં? અને શુભ રાગને કારણે પુણ્ય થાય, અશુભ રાગને કારણે પાપ થાય. હવે ઇમેજિન કરો એવી સિચ્યુએશન કે જ્યારે જીવને મોહ રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન જ નથી થતા, જ્યારે જીવ પોતાના આત્મામાં લીન થઈ જાય અને પોતાના આત્માનો અનુભવ કરે, તો એને આવા પુણ્ય પાપરૂપ અથવા મોહ રાગ દ્વેષરૂપ ભાવ જ્યારે ઉત્પન્ન જ નથી થતા, તો એને ભાવ સંવર કહેવાય છે. અને બીકોઝ એવા ભાવ ઉત્પન્ન જ ન થયા તો પેલા કર્મ પણ ન આવ્યા, એટલે એને દ્રવ્ય સંવર કહેવાય છે. જે નિરંતર દર સમયે કર્મ આવતા હતા એની બદલે હવે એ કર્મ આવતા અટકી ગયા, તો એને દ્રવ્ય સંવર કહેવાય છે. હવે જ્યારે જીવને આવા નિરંતર આત્મામાં ડૂબવાના ભાવ થયા કરે, એની ફ્રીક્વન્સી વધતી જાય, એમાં જીવનો અનુભવ ઊંડો થતો જાય અને જીવને વધારે ને વધારે આનંદ આવતો જાય, તો જીવની શુદ્ધિની વૃદ્ધિ થાય છે, હા, જીવની પ્યોરિટી વધતી જાય છે, તો એને ભાવ નિર્જરા કહે છે. અને જ્યારે આવી ભાવ નિર્જરા થાય તો જે પુરાના, જે જૂના બાંધેલા કર્મ છે ને એ પણ ખરી જાય છે, એને દ્રવ્ય નિર્જરા કહે છે. અને આમ ખરતા 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 એક સમય એવો આવે કે જીવના એટલે કર્મ બધા જ ખરી જાય અને એટ ધ સેમ ટાઈમ જીવ હવે પૂર્ણ પોતાના આત્મામાં ડૂબી જાય, હવે પાછું ક્યારે બહાર જ ના આવે. પહેલા શું સિચ્યુએશન બનતી હતી કે જીવને આત્માનો અનુભવ થયો પણ એમાં ટકી શકતો નહોતો એટલે વળી પાછો બહાર આવી જાય, અને બહાર આવે તો શરૂઆતમાં અશુભ ભાવ બી થાય અને શુભ ભાવ બી થાય. પછી આગળ જઈને મુનિ દીક્ષા લે એના પછી ખાલી શુભ ભાવ જ થાય, શાસ્ત્ર રચવાનો ભાવ થાય, ભગવાનની પૂજા ભક્તિ કરવાનો ભાવ થાય, પણ એ પણ તો પુણ્ય કર્મ છે કે નહીં? ધીરે ધીરે એ ભાવ પણ આવતા અટકી જાય અને જીવ બસ પોતાના આત્મામાં જ ડૂબી જાય, અને ત્યારે ભાવ મોક્ષરૂપ અવસ્થા પ્રગટ કરે છે. એકવાર જીવ આત્મામાં એવો ડૂબ્યો તે ડૂબ્યો હવે બહાર નીકળતો જ નથી, એને ભાવ મોક્ષ કહે છે. અને ત્યારે જે કર્મ હતા પૂતગલ કર્મ જૂના બાંધેલા એ બધા ખરી જાય છે, બરાબર, એને દ્રવ્ય મોક્ષ કહે છે. આ રીતના સાત તત્વ એનું આપણે સ્વરૂપ છેલ્લા બે ત્રણ ક્લાસથી જોઈ રહ્યા છે. એના સિવાય આપણે બીજી એક બે પોઈન્ટ જોયા હતા. શું જોયા હતા? કે આ જીવ અને અજીવ જે છે એ બે દ્રવ્ય રૂપ તત્વ છે, અને બાકીના પાંચ આશ્રવ બંધ સંવર નિદ્રા મોક્ષ એ પાંચ પર્યાય રૂપ તત્વ છે. આ પર્યાય રૂપ તત્વ કેવા છે? કે જો જયારે આશ્રવ અને બંધ થાય છે ને ત્યારે જીવમાં મોહરાગ્વેષ ભાવો થયા અને પેલા કર્મ આવીને જીવ સાથે બંધાયા, તો બેવનો સંયોગ થયો ને, બેવ જોડ, જીવ અને કર્મ એનું સંયોગ થયો. સંયોગ એટલે એમનું કોમ્બિનેશન થયું. અને જે સંવર નિર્જરા રૂપ તત્વ કેવા હતા? કે હવે મોહરાગ્વેષ ભાવો થતા અટક્યા અને જૂના કર્મ પણ ખરવા લાગ્યા ધીરે ધીરે, તો જે સંયોગ હતો એનો હવે વિયોગ થયો ને, બે છૂટા પડવા લાગ્યા, જીવ અને કર્મ છૂટા પડવા લાગ્યા. અને મોક્ષ એ કેવું છે? કે હવે જીવ પોતાના આત્મામાં કમ્પ્લીટલી ડૂબી ગયો અને પેલા કર્મ કમ્પ્લીટલી ખતમ થઈ ગયા, ટોટલ સેપરેશન. ખ્યાલ આવે છે કે નહીં? ટોટલ વિયોગ અથવા ટોટલ સેપરેશન. તો આ પાંચ શું છે? એ સંયોગરૂપ અથવા વિયોગરૂપ અવસ્થા છે જીવની. અવસ્થા છે એમ કહીને શું કીધું? કે પર્યાય છે. અને સંયોગ વિયોગ કહીને શું કીધું? બેવનું કોમ્બિનેશન છે અથવા સેપરેશન છે, બરાબર. પછી આપણે બીજું શું જોયું હતું આગળ? કે આ તત્વ સાત જ કેમ છે? તો એમાં આપણે એક આર્ગ્યુમેન્ટ જોઈ હતી કે જો જેને સુખી કરવો છે એ તત્વને તો જાણવો જ પડશે, માટે જીવને તો જાણવું જ પડશે. હવે જીવ જેને જોઈને દુઃખી થઈ રહ્યો છે એને પણ તો જાણવું જ પડશે, એટલે અજીવને પણ જાણવું પડશે. પછી એકચ્યુઅલ દુઃખ છે શું? તો એવા ભાવ જેને આશ્રવ બંધ કહેવાય છે એને પણ જાણવું પડશે. તો હવે આશ્રવ બંધને દૂર કરવા માટે જે દુઃખ છે એનાથી ઓપોઝિટ વસ્તુ પણ ને તો જાણવી પડશે ને, કે સુખ કોને કહેવાય, એટલે સંવર નિર્જરા પણ જાણવું પડશે. અને જીવ જ્યારે 100% સુખી થઈ જશે તો એને કેવું અંદરથી ફિલિંગ આવશે એ જાણવા માટે મોક્ષ તત્વને પણ જાણવું પડશે. માટે એમ કરીને આ સાત તત્વ કમ્પલસરી છે. છ થતા નથી અને આઠ પણ થતા નથી, સાતથી વધારે બી જોઈતા નથી અને સાતથી ઓછા પણ ચાલશે નહીં. તત્વ સાત જ કેમ છે એ આપણે જોયું, બરાબર. એનાથી આગળ આપણે ફોર્થ ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ શરૂ કર્યો હતો, જો એમાં આગળ જોઈએ છે. આ ક્વેશ્ચન શું છે ફરીથી જરા જોઈએ, કેમ કે ક્વેશ્ચન જરા ટ્રીકી છે ને. જો જીવ અને અજીવ એ બંને દ્રવ્યો એકાંતે એટલે કે સર્વથા પરિણામી જો હોય તો સંયોગરૂપ સંયોગ પર્યાયરૂપ એક જ પદાર્થ સિદ્ધ થાય, અને જો તેઓ સર્વથા અપરિણામી હોય તો જીવ અને અજીવ દ્રવ્યરૂપ બે જ પદાર્થ સિદ્ધ થાય. જો એમ છે તો આશ્રવાદી સાત તત્વ કઈ રીતે સિદ્ધ થાય છે? જો અહીંયા શું કહે છે, આપણે તત્વ સાત જોયા, બરાબર. એ સાતમાંથી દ્રવ્યરૂપ તત્વ તો બે જ છે, જીવ અને અજીવ. આ બાકીના શું છે? આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ. એમાં આપણે જોયું હમણાં જ કે આશ્રવ અને બંધમાં શું થાય છે, કે જીવના મોહરાગ્વેષ ભાવો થયા અને કર્મ આવીને બંધાયા, એટલે બેવનો સંયોગ થયો, બરાબર. અને સંવર નિર્જરા મોક્ષમાં શું કીધું? કે એમાં જીવના મોહરાગ્વેષ અટકી ગયા અને કર્મ ખરવા લાગ્યા ધીરે ધીરે અને કમ્પ્લીટલી ખતમ થઈ ગયા, તો માટે એ બેવનું સેપરેશન થયું, બરાબર. હવે જો અહીંયા ક્વેશ્ચન શું પૂછે છે, કે જો જીવ અને અજીવ એ બેવ પરિણામી હતા એટલે કે ચેન્જેબલ હતા, અને ચેન્જ થઈને બેવનો સંયોગ થયો આશ્રવ બંધમાં, તો સંયોગ થઈને તો એક જ એન્ટિટી થઈ ગઈ ને, જીવ અને અજીવ, એટલે જીવ અને કર્મ, કર્મનો જીવ સાથે બંધ થયો અને જો પરિણામી હતા એટલે ચેન્જ થયા, તો હવે તો એક જ એન્ટિટી થઈ ગઈ ને બંધ થયા પછી, તો એક જ પદાર્થ સિદ્ધ થયો. તો આપણે તમે બે કેવી રીતના, એટલે જીવ ને અજીવ હજી જુદા કેમ કહો છો? અને જો અપરિણામી હતા, અપરિણામી એટલે કે દે કેન નોટ ચેન્જ, બરાબર, જીવ અને અજીવ એ પદાર્થ, ઇફ દે કેન ચેન્જ, તો પૂતગલ આવીને મળ્યો તો એક જ થઈ ગયા, અને ઇફ દે કેન નોટ ચેન્જ તો પૂતગલ આવીને મળ્યો તો પણ બે જુદા જ રહ્યા. તો ઇન દેટ સિચ્યુએશન બે જ તત્વ રહ્યા, જીવ અને અજીવ. તો તમે આશ્રયવાદીને ઉભા જ શું કામ કર્યા? વાય આર દે ઇવન નીડેડ? ખ્યાલ આવે છે કે નહીં? તો જો હવે એનો આન્સર આપે છે, જો ક્વેશ્ચન થોડો ટ્રીકી છે પણ આન્સરથી બરાબર સમજાઈ જાય છે. જીવ અને અજીવ એ કથંચિત પરિણામી છે. જો આપણે એક્ઝામ્પલથી જોઈએ એટલે આપણને સમજાય છે. અહીંયા પણ એક્ઝામ્પલ આપ્યું છે, પણ પહેલા આપણે આપણું એક્ઝામ્પલ જોઈએ, પછી આપણે અહીંયાનું એક્ઝામ્પલ જોઈશું. સમજો આપણા ઘરમાં બે લાઇટ્સ છે, એક બાજુ વ્હાઇટ લાઇટ છે અને એક બાજુ યલો લાઇટ છે, બરાબર. હવે તમે યલો લાઇટ ચાલુ કરો તો શું થાય? કે ઘરમાં બધે યલો પ્રકાશ થઈ જાય, બરાબર. વ્હાઇટ લાઇટ ચાલુ કરો તો શું થાય? કે ઘરમાં બધે વ્હાઇટ પ્રકાશ થઈ જાય. હવે બેવ લાઇટ બંધ રાખો તો શું થાય? કે બધે અંધારું અંધારું રહે. અને બેવ લાઇટ ચાલુ કરો તો શું થાય? યલો લાઇટનો યલો પ્રકાશ પણ છે અને વ્હાઇટ લાઇટનો વ્હાઇટ પ્રકાશ પણ છે, અને બે એકબીજામાં બ્લેન્ડ થઈ જાય છે કે નહીં? બ્લેન્ડ થઈ જાય છે કે નહીં? તો આપણને સરવાળે એટલે કે ઇવેન્ચ્યુઅલી કેવો પ્રકાશ દેખાય છે? કે વ્હાઇટ અને યલોનો મિક્સચર થોડો લાઇટ યલો જેવો દેખાય છે ને પ્રકાશ. હવે મને કહો કે લાઇટ યલો જ્યારે પ્રકાશ છે ત્યારે પણ યલો લાઇટનો પ્રકાશ ઇન્ડિપેન્ડન્ટ છે કે ઇટ ઇઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય વ્હાઇટ લાઇટ? ખ્યાલ આવે છે ને ક્વેશ્ચન? જ્યારે બધે લાઇટ યલો પ્રકાશ છે ત્યારે પણ યલો લાઇટ તો યલો પ્રકાશ જ આપે છે, અને ત્યારે પણ વ્હાઇટ લાઇટ તો વ્હાઇટ પ્રકાશ જ આપે છે, પણ એવું દેખાય છે કે બેવ પ્રકાશ મળી ગયા છે. ખ્યાલ આવ્યો કે નહીં? બેવ પ્રકાશ મળી ગયા એવું લાગે છે, પણ એવું લાગવા છતાં પણ બેવ સ્વતંત્ર છે કે નહીં? જુદા જુદા છે કે નહીં? અને એટ ધ સેમ ટાઈમ બેવ પાર્શિયલી ભળેલા પણ છે કે નહીં? તો આપણને લાઇટ યલો દેખાય છે ને, નહીં તો અમુક પેચીસમાં યલો દેખાવું જોઈએ, અમુક પેચીસમાં વ્હાઇટ દેખાવું જોઈએ, પણ એવું તો થતું નથી. બેવ એકબીજામાં એક ક્ષેત્રમાં અવગાહ પણ તો કરે છે કે નહીં? જ્યાં વ્હાઇટ લાઇટ છે ત્યાં જ યલો લાઇટ પણ છે કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? બસ એવી જ રીતે અહીંયા જીવ અને અજીવ બે દ્રવ્ય છે, બરાબર. હવે જો બે દ્રવ્ય મળીને જો કન્વર્ટ થઈ શકતા હોય, કન્વર્ટ થઈ શકતા હોય એટલે ચેન્જ થઈને 100% ચેન્જ થઈ જતા હોય, તો 100% ચેન્જ થઈ જતા હોય તો જીવ અને કર્મ બેનો સંયોગ થયો તો ચેન્જ થઈને એક જ થઈ જવું જોઈએ કે નહીં? જો 100% ચેન્જ થતા હોય તો. પણ ના, એવું 100% તો ચેન્જ નથી થતું ને, કેમ કે જીવ જીવ જ રહે છે અને કર્મ કર્મ જ રહે છે, પણ સાથે તો છે, બરાબર. અચ્છા, ઓન ધ ફ્લિપ સાઈડ, જો જીવ અને કર્મ બેવ સંયોગ થયો અને ચેન્જ ન થઈ શકતા હોય તો સંયોગ થયા પછી પણ જુદા જ રહે કે નહીં? 100% જુદા રહે કે નહીં? તો જીવ સપોઝ અહીંયાથી આપણે દિલ્હી જઈએ તો આપણે તો દિલ્હી વયા ગયા અને કર્મ અહીંયા ને અહીંયા રહી ગયા મુંબઈમાં, એવું હોય છે? એવું નથી, તો પણ સાથે સાથે તો જાય છે. ખ્યાલ આવ્યો ને? એટલે અહીંયા આન્સર શું કહે છે? જો ઉત્તર, જીવ અને અજીવ દ્રવ્યો કથંચિત પરિણામી હોવાથી, કથંચિત એટલે કે પાર્શિયલી સંયોગરૂપ છે અને પાર્શિયલી જુદા જુદા બી છે. ખ્યાલ આવ્યો ને? જેવી રીતના પેલી વ્હાઇટ લાઇટ અને યલો લાઇટ એ બે એકબીજામાં બ્લેન્ડેડ પણ છે, પણ એટ ધ સેમ ટાઈમ બંને લાઇટ ઇન્ડિપેન્ડન્ટલી એનો પોતાનો પ્રકાશ પણ આપ્યા કરે છે, છે કે નહીં? તો પાર્શિયલી બ્લેન્ડેડ છે અને પાર્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છે. એવી જ રીતે અહીંયા પણ જીવ ઇન્ડિપેન્ડન્ટ પણ છે અને કર્મથી બંધાયેલો પણ છે. સિમિલરલી કર્મ ઇન્ડિપેન્ડન્ટ પણ છે અને જીવથી બંધાયેલા પણ છે. એને એમ કહેવાય કે કથંચિત પરિણામી છે. ખ્યાલ આવે છે કે નહીં? જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે ને એનાથી સમજશું તો હજી વધારે ક્લેરિફાય થઈ જશે. જો આગળ વાત છે, જીવ અને અજીવ દ્રવ્યો કથંચિત પરિણામી હોવાથી બાકીના પાંચ તત્વોનું કથન ન્યાયમુક્ત સિદ્ધ થાય છે. કેમ કે તે આર પાર્શિયલી બ્લેન્ડેડ અને પાર્શિયલી નોટ બ્લેન્ડેડ. તો જે આશ્રવ બંધ છે એમાં પાર્શિયલી મિક્સ્ડ પણ છે અને સંવર નિર્જરા મોક્ષમાં પાર્શિયલી સેપરેટેડ પણ છે. માટે તમે પાર્શિયલ સિચ્યુએશનને કેવી રીતના સમજાવો અનલેસ યુ બ્રિંગ ઇન અધર તત્વ. જ્યારે તમે આશ્રવ બંધ આદિ બીજા તત્વને લાવો તો જ તમે પાર્શિયલ કોમ્બિનેશનને સમજાવી શકો ને. નહીં તો જીવ દ્રવ્ય છે, અજીવ તો અજીવ દ્રવ્ય છે. તો હવે જે પાર્શિયલ જોઈન્ટ છે એને સમજાવવું કેવી રીતના? તો એના માટે આશ્રવ ને બંધ તત્વ કમ્પલસરી છે લાવવા. અને જે સેપરેશન થયું તો જીવ ને અજીવ તો પહેલેથી જ જુદા છે, તેમાં સેપરેશન શું થયું? માટે ત્યાં સંવર નિર્જરા અને મોક્ષ એ લાવવા પણ કમ્પલસરી છે. એમ અહીંયા કહે છે, આન્સર આપે. ખ્યાલ આવ્યો કે નહીં? જો કથંચિત પરિણામી પણ તેનો અર્થ એ છે, જો એક્ઝામ્પલથી અહીંયા જોઈએ, જેમ સ્ફટિકમણી જો કે સ્વભાવથી નિર્મળ છે તો પણ જાસૂદ પુષ્પ વગેરેની સમીપે પોતાની લાયકાતના કારણે પર્યાયાંતર પરિણતિ ગ્રહણ કરે છે. જો શું કહે છે? સ્ફટિકમણી હોય ને, સ્ફટિકમણી એટલે ક્રિસ્ટલ, જે ટ્રાન્સપેરન્ટ ક્રિસ્ટલ હોય. ક્રિસ્ટલનો નેચર શું છે? કે ઇટ ઇઝ ટ્રાન્સપેરન્ટ, બરાબર. હવે અહીંયા જાસૂદ પુષ્પ એટલે રેડ કલરનું ફ્લાવર. હવે રેડ કલરનું ફ્લાવર છે એને તમે ક્રિસ્ટલની પાછળ મૂકી દો અને હવે ક્રિસ્ટલ થ્રુ જુઓ તો તમને ક્રિસ્ટલ કયા કલરનો દેખાય? તો હવે ટ્રાન્સપરન્ટ નથી દેખાતો, હવે રેડ જ દેખાય છે. ખ્યાલ આવે ને? હવે ક્રિસ્ટલ રેડ દેખાય છે. તો શું ક્રિસ્ટલ રેડ થઈ ગયો છે કે ના? રેડ થઈ નથી ગયો. કેમ? કેમ કે ફૂલને હજાર હટાવી દો તો પાછો ટ્રાન્સપરન્ટ થઈ જાય છે કે નહીં? જો રેડ થઈ ગયો હોય તો પરમનન્ટલી રેડ રહેવો જોઈએ, પણ એટલે રેડ નથી થયો. તો શું હજી પણ ટ્રાન્સપરન્ટ જ છે કે ના? હજી ટ્રાન્સપરન્ટ નથી, કેમ કે રેડનેસનો જે એની ટિંજ છે એ તો ક્રિસ્ટલમાં દેખાય છે. જ્યારે ક્રિસ્ટલનું અને રેડ ફ્લાવરનું કોમ્બિનેશન કરીએ છીએ ત્યારે ક્રિસ્ટલમાં પણ થોડી રેડ ટિંજ દેખાય છે. જો ન દેખાતી હોય અને તો તમે ક્રિસ્ટલ લો અને ફ્લાવર મૂકો તો આગળનો એટલો ભાગ આપણને ટ્રાન્સપરન્ટ જ ટ્રાન્સપરન્ટ નહીં એટલે ક્લિયર જ દેખાવો જોઈએ. હજી પણ પહેલાની જે વોટર ક્લિયર દેખાવો જોઈએ, પણ એમ વોટર ક્લિયર નથી. ઓલા જે ફ્લાવરનો રેડ ટિંજ એમાંથી દેખાય જ છે. માટે એને કમ્બાઈન, એને આંશિક સંયોગરૂપ અવસ્થા કહેવાય છે. એટલે આશ્રવ બંધ જેવી આંશિક સંયોગરૂપ અવસ્થા છે. હવે જ્યારે ફ્લાવરને હટાવી દો અને ક્રિસ્ટલને ફરીથી જુઓ તો ક્રિસ્ટલ ફરીથી ટ્રાન્સપેરન્ટ દેખાય છે. એટલે એ વિયોગરૂપ અવસ્થા છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો એ અહીંયા ફરીથી આપણે વાંચીને જોઈએ, જેમ સ્ફટિકમણી જો કે તે સ્વભાવથી નિર્મળ છે તો પણ જાસૂદ પુષ્પ વગેરેની સમીપે પર્યાયાંતર પરિણતિને ગ્રહણ કરે છે. પર્યાયાંતર એટલે કે પહેલા એ ટ્રાન્સપેરન્ટ હતો, ક્લિયર ક્રિસ્ટલ હતો, અને હવે રેડ ટિંજ વાળો ક્રિસ્ટલ દેખાય છે. તો એની પર્યાયનું પરિણતિ ચેન્જ થઈ ને પર્યાયાંતર થયું. પર્યાયમાં સ્ફટિકમણી જો કે ઉપાધિનું ગ્રહણ કરે છે. ઉપાધિ એટલે અહીંયા રેડ કલર જે આવ્યો એ રેડ કલર કંઈ ક્રિસ્ટલનો પોતાનો નથી, એ પેલા ફ્લાવરને કારણે આવેલો છે. માટે એને ઉપાધિને ગ્રહણ કરે છે એમ કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઉપાધિને ગ્રહણ કરે છે તો પણ નિશ્ચયથી પોતાનો જે નિર્મળ સ્વભાવ છે તેને છોડતો નથી. ક્રિસ્ટલનો જે ટ્રાન્સપરન્ટ નેચર છે એને કંઈ એ સ્વભાવને છોડી દીધો નથી, એ તો હજી પણ ટ્રાન્સપરન્ટ છે. પણ એ ટ્રાન્સપરન્ટની સાથે એટલે ક્લિયર હોવાની સાથે એને રેડ ટિંચ પણ આવી ગઈ છે, વેન ઇટ ઇઝ કમ્બાઇન્ડ ફોર્મ. ખ્યાલ આવે છે? બસ તેમ જીવનો સ્વભાવ પણ શુદ્ધ દ્રવ્યાયાર્થિક નહીં તો સહજ શુદ્ધ ચિદાનંદ એક રૂપ જ છે. એવી જ રીતે તમે જીવનો નેચર જુઓ જેવો ક્રિસ્ટલનો ઇટ્સ ઓન નેચર ઇઝ ઓલવેઝ ક્લિયર અને ટ્રાન્સપેરન્ટ, એવી જ રીતે જીવનો ઓન નેચર જોઈએ તો ઇટ ઇઝ ઓલવેઝ ક્લિયર અને ટ્રાન્સપેરન્ટ, શુદ્ધ, ખ્યાલ આવે છે, સહજ, શુદ્ધ, ચિદાનંદ. ચિદાનંદ એટલે જ્ઞાનાનંદ સ્વભાવ છે જીવનો. પરંતુ અનાદિ કર્મ બંધરૂપ પર્યાયને પોતે વશ થઈને તે રાગાદિ પરદ્રવ્ય ઉપાધિને પર્યાયને ગ્રહણ કરે છે. જેવી રીતના ક્રિસ્ટલે પેલા ફૂલના કોમ્બિનેશનમાં આવીને રેડ ટિન્ટ ગ્રહણ કરી છે, એવી જ રીતે આ જીવે પરદ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને પોતાના જ સ્વભાવમાં મોહ રાગ દ્વેષરૂપ પર્યાયને ગ્રહણ કરી છે. એ મોહ રાગ દ્વેષરૂપ પર્યાય કોણે આપી? કંઈક પરદ્રવ્ય જીવને આપી નથી, એ તો પોતાની જ જાતે એણે એ રૂપે થયો છે. ખ્યાલ આવે છે કે નહીં? જો ઉપાધિ પર્યાયને ગ્રહણ કરે છે, પર્યાયમાં જીવ જોકે પર પર્યાયપણે એટલે કે પરદ્રવ્યના લક્ષ્ય થતા અશુદ્ધ પર્યાયપણે પરિણમે છે, તો પણ નિશ્ચય નહીંથી શુદ્ધ સ્વરૂપને છોડતો નથી. જીવ જેવી રીતના પેલા ક્રિસ્ટલે પોતાના ક્લિયર અને ટ્રાન્સપરન્ટ નેચરને છોડી દીધો નથી, ભલે એમાં રેડ ટિન્જ આવી ગઈ તો પણ, એવી જ રીતે જીવમાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થયા તો પણ એણે કંઈ પોતાના સહજ, શુદ્ધ, ચિદાનંદ સ્વભાવને છોડ્યો નથી, એ તો હજી પણ એવો જ છે. હવે જ્યારે પેલું ફ્લાવર હટાવી દો તો ક્રિસ્ટલ પાછો ક્લિયર થઈ જાય છે કે નહીં? એવી જ રીતે અહીંયા જે જીવ પર લક્ષને કારણે મોહ રાગ દ્વેષ કરતો હતો, એ મોહ રાગ દ્વેષ ભાવો જો હટી જાય તો જીવ પાછો શુદ્ધ રીતે પ્રગટ થઈ જાય છે. શુદ્ધ જ છે તો શુદ્ધ રીતે પ્રગટ થાય છે. જો એ જ અહીંયા કહે છે કે પૂતગલ દ્રવ્યનું પણ તેમ જ થાય છે. આમ જીવ અને અજીવનું પરસ્પર અપેક્ષા સહિત પરિણામન હોવું તે જ કથનચિત પરિણામીપણું શબ્દનો અર્થ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના પેલો ક્રિસ્ટલ ફ્લાવરના સંયોગમાં આવીને રેડ ટિન્જમાં આવે છે, ફ્લાવરને હટાવી દેતા પાછો ટ્રાન્સપરન્ટ રીતે પ્રગટ થાય છે, એવી જ રીતે જીવ પરદ્રવ્યના સંયોગમાં આવીને મોહરાગ્વેશ રૂપ થાય છે અને પરદ્રવ્યના સંયોગથી એનું લક્ષ્ય હટી જાય અને પોતાના આત્મા તરફ લક્ષ્ય જાય તો પાછો સ્વભાવરૂપ પ્રગટ થઈ જાય છે. તો આ જીવ અને અજીવનું જે પરસ્પર અપેક્ષા સહિત પરિણમન એટલે કે એકબીજાની અપેક્ષાથી જે આરોપ આપવામાં આવે છે, બસ એને જ કથનચિત પરિણામી પણ કહે છે. જો આગળ વાંચે, પૂર્વોક્ત જીવ અને અજીવ એ બે દ્રવ્યોને આ પાંચ તત્વમાં મેળવતા કુલ સાત તત્વ થાય છે. જીવ અને અજીવ એ બે દ્રવ્ય અને પાંચ પર્યાય આશ્રવ બંધ સંબંધ હેજરા મોક્ષ, તો સાત તત્વ થયા. તેમાં પુણ્ય પાપને આશ્રવમાંથી જુદા ગણવામાં આવે તો નવ પદાર્થ થાય છે અને પુણ્ય પાપ નામના બે તત્વોનો બે પદાર્થોનો અંતર્ભાવ એટલે કે સમાવેશ અભેદને આશ્રવ બંધ પદાર્થમાં કરવામાં આવે તો ત્યારે સાત તત્વ કહેવામાં આવે છે. આ તો આપણે પહેલા જોઈ લીધું ને બધું, કે બે દ્રવ્યરૂપ તત્વ છે જીવ અને અજીવ અને પાંચ પર્યાયરૂપ તત્વ છે આશ્રવ બંધ સંવર નિદ્રા અને મોક્ષ. જો એ આમ ગણીએ તો બે ને પાંચ સાત. હવે પુણ્ય અને પાપ એ બે એકચ્યુઅલી છે તો આશ્રવ અને બંધના ભેદ, એને એની અંદર ઇન્ક્લુડ કરીએ તો સાત અને એને બે જુદા ગણવામાં આવે તો નવ. તો સાત તત્વ કહો કે નવ પદાર્થ કહો, એક જ વસ્તુ છે. બરાબર? આગળ કથંચિત પરિણામીપણું સિદ્ધ થતા જીવ અને પૂતગલ સંયોગની પરિણતિ એટલે કે પરિણામથી રચાયેલા બાકીના આશ્રવાદી પાંચ તત્વો સિદ્ધ થાય છે. શું કીધું? કે આ જીવ દ્રવ્ય અને પૂતગલ દ્રવ્ય એ બે છે તો જુદા જુદા પદાર્થ, પણ જ્યારે એકબીજાના સંયોગમાં આવે છે તો એ એકબીજાના સંયોગમાં એકબીજા પર નિમિત્ત નૈમિત્તિક સંબંધને કારણે જીવમાં પણ મોહ રાગ દ્વેષ ભાવો ઉત્પન્ન થાય છે અને મોહ રાગ દ્વેષ ભાવોમાં જીવ અટકાય છે. પછી મોહ રાગ દ્વેષ ભાવ ઉત્પન્ન થતા અટકે છે, શુદ્ધિ વધતી જાય છે અને કમ્પ્લીટલી રોકાઈ જાય છે. એમ આ બીજા પાંચ તત્વ આશ્રવ બંધ સંવર નિદ્રા મોક્ષ એ તત્વો પણ સિદ્ધ થાય છે કેમકે જીવ અને અજીવને કથંચિત પરિણામીપણું છે. કથંચિત પરિણામીપણું એટલે કે એ પોતાના સ્વભાવે પણ પ્યોર રીતે રહે છે અને એટ ધ સેમ ટાઈમ બેવના સંયોગમાં આવીને પોતાની વિકારી પર્યાય પણ પ્રગટ કરે છે. એમાં પરિણામીપણું પણ એટલે ચેન્જ પણ થાય છે અને કોન્સ્ટન્ટ પણ રહે છે. ઇટ ઇઝ કોન્સ્ટન્સી વિથ ચેન્જ. તો જે ચેન્જ કમ્પોનન્ટ છે એમાં બીજા પાંચ તત્વો ઉભા થાય છે પર્યાયમાં, આશ્રવ બંધ સંવર નિદ્રા મોક્ષ. બરાબર. જીવમાં આશ્રવવાદી પાંચ તત્વોના પરિણમન વખતે પૂદગલ કર્મરૂપ નિમિત્તોનો સદભાવ કે અભાવ હોય છે. જો પૂદગલ કર્મ હોય તો આશ્રવ બંધ ઉભા થાય છે અને જો પૂદગલ કર્મ જુદા થઈ જાય તો સંવર નિદ્રા મોક્ષ ઉભા થાય છે. માટે જે આશ્રવ બંધ સંવર નિદ્રા મોક્ષ એ પાંચ પર્યાય જે છે એમાં પૂદગલનું હોવું અને ન હોવું એવો નિમિત્ત હોવાનો સદભાવ અને અભાવ હોય છે. અને પૂદગલમાં આશ્રવવાદી પાંચ તત્વોના પરિણમનમાં જીવના ભાવરૂપ નિમિત્તનો સદભાવ કે અભાવ હોય છે. જેવું આપણે જીવમાં બધું કેલ્ક્યુલેશન કર્યું ને કે જીવ દ્રવ્ય એનો જીવ દ્રવ્યનો બીજો કાઉન્ટર પાર્ટ શું છે કે અજીવ દ્રવ્ય. હવે જીવમાં જે મોહ રાગ દ્વેષ ભાવ ઉત્પન્ન થયા એ આશ્રવ, એમાં જીવ રોકાયો એ બંધ, પછી એ અટક્યા એ સંવર, એ ઓછા થયા એ નિર્જરા અને ઝીરો થઈ ગયા એ મોક્ષ. આ તો બધું આપણે જીવમાં અપ્લાય કર્યું અને ત્યારે પૂદગલનો સદભાવ અને અભાવ એમાં નિમિત્ત હતો. હવે સેમ વસ્તુ બીજી બાજુ પૂદગલમાં અપ્લાય કરો કે પૂદગલ દ્રવ્ય અથવા અજીવ દ્રવ્ય એની સામેનો કાઉન્ટર પાર્ટ કે જીવ. હવે ત્યાં પૂદગલમાં પણ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ પર્યાય થઈ ને દ્રવ્ય આશ્રવ બંધ. તો જેવી રીતના પૂદગલ કર્મનું જીવ સાથે બંધાવવું, જીવ તરફ આવવું અને બંધાવવું, બરાબર, એ આશ્રવ બંધ. અને પછી આવતું અટકવું, જૂના હોય ખરી જવું અને ઝીરો થઈ જવા એ સંવર નિર્જરા મોક્ષ. તો પૂદગલને જીવ નિમિત્ત અને જીવને પૂદગલ નિમિત્ત, ખ્યાલ આવે છે કે નહીં? આથી જ સાત તત્વોને જીવ અને પૂદગલના સંયોગની પરિણતિથી રચાયેલા કહેવાય છે. પરંતુ જીવ અને પૂદગલની ભેગી પરિણતિ થઈને બાકીના પાંચ તત્વો થાય છે એમ ન સમજવું. એટલે જો શું કહે છે, અહીંયા તો જીવમાં પૂદગલનો નિમિત્ત હોવાનો આરોપ આવ્યો અને પૂદગલમાં જીવનો નિમિત્ત હોવાનો આરોપ આવ્યો, ખ્યાલ આવે ને? એ તો નિમિત્તનો મતલબ શું, નિમિત્ત એટલે કાંઈ બે ભળી નથી ગયા, નિમિત્ત એટલે જીવે જીવમાં કામ કર્યું, પૂદગલે પૂદગલમાં કામ કર્યું અને એકબીજાનો ખાલી આરોપ એકબીજાને આપવામાં આવ્યો. તો જીવમાં જે મોહ રાગ દ્વેષ ભાવો ઉત્પન્ન થયા અને એમાં જીવ અટકાયો, એ આવતા અટક્યા, એમાં ઓછા થયા અને ઝીરો થઈ ગયા, એ જે પાંચ પર્યાય જે થઈ, અને જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય આ જે આખી સાત તત્વની વ્યવસ્થા કીધી એ તો જીવમાં થઈ અને એમાં પૂદગલને ખાલી આરોપ આપવામાં આવ્યો. કઈ બે ભેગા થઈને ઉભા નથી કર્યા ભાવો, ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા એ જ કહે છે કે આ સાત તત્વનું જે પરિણમન કહ્યું એ બધું પરિણમન જીવમાં જ છે. કઈ જીવમાં અને પૂદગલની કોઈ સંયોગ હળેલી મળેલી અવસ્થા નથી, આ તો એકબીજાને ફક્ત નિમિત્ત હોવાનો આરોપ આપવામાં આવે છે. બરાબર. જો આ ફોર નંબરનો ક્વેશ્ચન થયો, હવે આપણે ફિફ્થ ક્વેશ્ચન જોઈએ છે. જોકે જીવ અને અજીવ કથંચિત પરિણામીપણું માનતા, જો આ ઉપરથી જે ક્વેશ્ચન આવે છે કે જીવ અને અજીવને તમે કથંચિત પરિણામી માનો માનતા ભેદ પ્રધાન પર્યાયાતિક નયથી નયની અપેક્ષાએ સાત તત્વો સિદ્ધ થઈ ગયા, તો પણ તેનાથી જીવનું શું પ્રયોજન સિદ્ધ થયું? કારણ કે જેમ અભેદ નયથી પુણ્ય પાપ એ બે પદાર્થોનો સાત તત્વમાં અંતર્ભાવ પ્રથમ કર્યો છે, તેમ વિશેષ અભેદ નયની વિવક્ષામાં આશ્રવાદી પર્યાય પદાર્થોનો પણ જીવ અને અજીવ એ બે જ પદાર્થમાં અંતર્ભાવ કરી લેવાથી એ જ બે જ પદાર્થ સિદ્ધ થઈ જશે. જો આ ક્વેશ્ચન પહેલા સમજીએ, ક્વેશ્ચન જ એટલો મોટો ને કોમ્પ્લિકેટેડ છે, તો આન્સર કેવી રીતના સમજાય? જો ક્વેશ્ચનમાં શું કહે છે કે ભાઈ તમે અહીંયા ઉપરના પેરેગ્રાફમાં શું સમજાવ્યું, તમે એમ સમજાવ્યું કે જીવ અને અજીવ અથવા જીવ અને પૂદગલ એ બેવના પાર્શિયલ કોમ્બિનેશનથી, આંશિક કથંચિત પરિણામીપણાથી તમે સાત તત્વ સિદ્ધ કરો. ચલો એ તો અમે માની લીધા બરાબર, પણ એના સિવાય તમે ઉપર શું એક્સપ્લેન કર્યું કે સાત તત્વ કહો અથવા નવ પદાર્થ કહો એ બે સેમ જ છે. સેમ કેમ છે? કેમ કે જે પુણ્ય અને પાપ છે, એ પુણ્ય અને પાપ એ આશ્રવબંધના સબ કેટેગરીઝ છે, આશ્રવબંધના ભેદ છે બરાબર. આપણે જો આખું ક્લાસિફિકેશન બનાવીએ તો ક્લાસિફિકેશન કેવી રીતના બને કે જીવ અને અજીવ એ બે દ્રવ્ય. હવે જીવના પાંચ ભેદ આશ્રવ બંધ સંવર નિદ્રા મોક્ષ કયા છે? આ પાંચે ભાવ આશ્રવ, ભાવ બંધ, ભાવ સંવર, ભાવ નિદ્રા, ભાવ મોક્ષ બરાબર. એવી જ રીતે સામે પૂતગલના પણ પાંચ ભેદ થયા. કઈ પાંચ પર્યાય થઈ? દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ, દ્રવ્ય સંવર, દ્રવ્ય નિદ્રા, દ્રવ્ય મોક્ષ બરાબર કે નહીં? હવે જે જીવના આશ્રવ બંધ કીધા, ભાવ આશ્રવ, ભાવ બંધ, એના બે બે સબટાઈપ, પુણ્ય ભાવ આશ્રવ, પાપ ભાવ આશ્રવ, પુણ્ય ભાવ બંધ, પાપ ભાવ બંધ. સિમિલરલી કર્મની સાઈડ પર લગાવી લેજો. તો હવે અહીંયા ક્વેશ્ચન શું પૂછે છે કે તમે એમ કહો છો કે નવ પદાર્થ છે પણ એમાંથી પુણ્ય અને પાપને અમે આશ્રવ બંધમાં ઇન્ક્લુડ કર્યા એટલે સાત જ થઈ ગયા, માટે તત્વ સાત જ છે બરાબર. તો હવે જે બાકીની પાંચ પર્યાય જે કીધી, આશ્રવ બંધ, સંવર, નિદ્રા, મોક્ષ, એ પણ તો જીવમાં ઇન્ક્લુડ થઈ જશે કે નહીં? એ પણ તો જીવની જ ટાઈપ છે. તો આ ભાવ, ભાવ આશ્રવ, ભાવ સંવર, ભાવ આશ્રવ, ભાવ બંધ, ભાવ સંવર, ભાવ નિદ્રા, ભાવ મોક્ષ, એને જીવમાં ઇન્ક્લુડ કરો, અને દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ, દ્રવ્ય સંવર, દ્રવ્ય નિદ્રા, દ્રવ્ય મોક્ષ, એને પૂતગલમાં ઇન્ક્લુડ કરો એટલે કે અજીવમાં ઇન્ક્લુડ કરો. તો પાછા જીવ ને અજીવ બે જ તત્વ થઈ ગયા બરાબર ને? તો તમે સાત શું કામ કહો છો? બે જ કહો ને, ખ્યાલ આવ્યો કે નહીં? આ ક્વેશ્ચન પૂછનારનો ક્વેશ્ચન છે, સમજાયું કે નહીં? ક્વેશ્ચન કે જેવી રીતના તમે પુણ્ય પાપને આશ્રવ બંધમાં ઇન્ક્લુડ કરી દીધા, તો એવી રીતના આશ્રવ બંધ, સંવર, નિદ્રા, મોક્ષને જીવમાં ઇન્ક્લુડ, જીવ અજીવમાં ઇન્ક્લુડ કરી દો, તો તત્વ બે જ થઈ ગયા. સાત શું કામ કહો છો? તો જો આન્સર, કયા તત્વો હેય છે અને કયા તત્વો ઉપાદેય છે તેનું પરિજ્ઞાન થાય એ પ્રયોજનથી આશ્રવાદી તત્વોનું નિરૂપણ કરવામાં આવે છે. હવે જો આ હેય અને ઉપાદેય એનો શું મતલબ પહેલા એ સમજવું પડશે ને. કયા તત્વો હેય છે અને કયા તત્વો ઉપાદેય છે તેનું પરિજ્ઞાન થાય, પરિજ્ઞાન એટલે જ્ઞાન થાય, સારી રીતે જ્ઞાન થાય એ પ્રયોજનથી આશ્રવાદી ભેદોનું નિરૂપણ કર્યું. જો આપણે ફરીથી બેઝિકથી શરૂ કરીએ કે ભાઈ તત્વ સાત શું કામ કીધા હતા? શું કામ કીધા હતા? કેમ કે જીવનું પ્રયોજન શું છે? સુખી થવું. અને સુખી થવા માટે જીવને, એટલે જેને સુખી થવું છે એને તો જાણવું જ પડશે, જેને કારણે જીવ દુઃખી છે એને પણ તો જાણવું પડશે ને, એટલે અજીવને પણ જાણીએ છીએ. પછી દુઃખ એકચ્યુઅલી શું છે એને પણ જાણવું પડશે, એટલે આશ્રવ બંધને જાણ્યા. પછી દુઃખથી દૂર થવાનો રસ્તો શું છે એટલે સંવર નિદ્રા જાણ્યા, અને સુખ ઉત્પન્ન થાય એ અવસ્થા કેવી હશે એટલે મોક્ષને જાણ્યા બરાબર. એમ કરીને આપણે સાત તત્વ કીધા હતા. હવે જો બે જ કરી નાખીએ કે જીવ અને અજીવ, તો જીવ અને અજીવ એ તો વિશ્વના પદાર્થ જ છે ને, અને એ પદાર્થથી કઈ જીવનું પ્રયોજન ક્લેરિફાય થતું નથી, કેમ કે એમાં દુઃખ પણ ક્લેરિફાય થતું નથી ને સુખ પણ ક્લેરિફાય થતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? હવે જે દુઃખ છે, જીવને દુઃખ છોડવું છે, જીવને દુઃખથી દૂર થવું છે, દુઃખ છોડવું છે, અને જીવને સુખ પ્રાપ્ત કરવું છે, જીવને સુખ ગ્રહણ કરવું છે અથવા સુખી થવું છે બરાબર કે નહીં? તો જે એને, જીવને જે વસ્તુ ઓપ્ટેન કરવી છે, જે જોઈએ છે એને ઉપાદેય કહેવાય છે, અને જીવને જે વસ્તુ છોડવી છે જેનાથી દૂર થવું છે એને હેય કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જે વસ્તુથી દૂર થવું છે એને એ કહેવાય, જે વસ્તુ ગ્રહણ કરવી છે એને ઉપાદેય કહેવાય. હવે જો બે જ તત્વ કહો, જીવ અને અજીવ, તો એ બે તત્વોમાં છોડે શું ને ગ્રહણ શું કરે? આ તો વિશ્વના ઇન્ડિપેન્ડન્ટ પદાર્થો છે બરાબર કે નહીં? હું જીવ છું અને મારા સિવાયના બધા અજીવ છે, તો હવે આમાં ગ્રહણ શું કરવું ને છોડવું શું? હું તો જીવ છું તો છું જ, અને વિશ્વના બધા પદાર્થ અજીવ છે, મારાથી અન્ય છે તો એ તો અન્ય છે જ, તો હું કાંઈ એને ગ્રહણ કરી શકતો નથી કેમ કે એ તો સ્વતંત્ર પદાર્થો છે, અને હું એને છોડી શકતો નથી કેમ કે એ તો સ્વતંત્ર પદાર્થો છે. તો પછી ગ્રહણ કોને કરવાને, છોડવા કોને? માટે જીવને પોતાના જ દુઃખને છોડવું છે અને પોતાનું જ સુખ પ્રાપ્ત કરવું છે. માટે એ પર્યાયોનું એક્સપ્લેનેશન, એ ડિટેલિંગ કમ્પલસરી છે. અને બીકોઝ ઓફ ધીસ, એ પ્રોપરલી એક્સપ્લેન કરવા માટે થઈને આશ્રવાદી પાંચ ભેદ કીધા છે. ખ્યાલ આવ્યો કે નહીં કે આશ્રવાદી પાંચ ભેદ કીધા જ શું કામ? કે એટલે કીધા કેમ કે એ જાણવાથી જીવને ખબર પડે કે કઈ વસ્તુ છોડવા લાયક છે અને કઈ વસ્તુ ગ્રહણ કરવા લાયક છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે એકચ્યુઅલી પૂછે છે કે ભાઈ છોડવા લાયક શું છે અને ગ્રહણ કરવા લાયક શું છે. તો જો ક્વેશ્ચન નંબર 6, ઉપાદેય તત્વ કયા, એટલે ગ્રહણ કરવા લાયક તત્વ કયા છે? જો આન્સર, અક્ષય અનંત સુખ તે ઉપાદેય છે. જીવનું મેઇન પ્રયોજન શું છે, જીવનું પર્પસ શું છે? જીવનું પર્પસ છે સુખી થવું, બરાબર. તો જીવને ઉપાદેય, ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક શું હોય? નેચરલી સુખ જ હોય કે નહીં? મારે સુખી થવું છે માટે સુખ મારા માટે ગ્રહણ કરવા લાયક છે, બરાબર. તો અક્ષય અનંત સુખ તે મારું ઉપાદેય છે. અને તેનું કારણ કોણ છે? કે એનું કારણ મોક્ષ છે. મોક્ષરૂપ અવસ્થા જે છે એ મોક્ષ એટલે આમ ઉપર આપણે આંગળી કરીએ દર વખતે, પણ કઈ જગ્યાને મોક્ષ નથી કહેતા. એ તો આત્માની એવી અવસ્થાને મોક્ષ કહેવાય છે. આત્માની એવી શુદ્ધ અવસ્થા તેને મોક્ષ કહેવાય છે, કે અંદરથી જીવને પૂર્ણ સુખ પ્રગટ થાય. તેનું કારણ મોક્ષ છે. પણ હવે મોક્ષનું કારણ કોણ? કે મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે. જે મોક્ષ છે, સુખ ઉપાદેય છે, એટલે સુખ પ્રગટ કરવું છે, તો એના માટે દુઃખ દૂર કરવું પડશે કે નહીં? તો સુખ પ્રગટ કરવાનો જે રસ્તો, જે માર્ગ, એ મોક્ષનું કારણ છે. એટલે મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે. તેનું કારણ વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ આત્મતત્વ સ્વરૂપના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અને આચરણ લક્ષણ સ્વરૂપ નિશ્ચય રત્નત્રય છે. આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, જેને નિશ્ચય રત્નત્રય પણ કહેવાય છે, એ નિશ્ચય રત્નત્રય પ્રગટ કરતા જીવને સંવર નિર્જરા પ્રગટ થાય છે. અને સંવર નિર્જરા પ્રગટ થવાથી મોક્ષ ઉત્પન્ન થાય છે. બોલો, આપણે કહીએ ને એ ઇઝ ઇક્વલ ટુ બી અને બી ઇઝ ઇક્વલ ટુ સી, માટે એ ઇઝ ઇક્વલ ટુ સી. એવી જ રીતે અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એને કારણે સંવર નિર્જરા પ્રગટ થાય છે, સંવર નિર્જરાથી મોક્ષ પ્રગટ થાય છે. માટે જો મોક્ષ ઉપાદેય હોય તો સંવર નિર્જરા ઉપાદેય છે અને એને કારણે રત્નત્રય ઉપાદેય છે, બરાબર. તે નિશ્ચય રત્નત્રયને સાધવા માગનાર જીવે વ્યવહાર રત્નત્રય શું છે તે સમજીને પરદ્રવ્યો તેમજ રાગ ઉપરથી પોતાનું લક્ષ્ય હટાવી લઈને નિજ આત્માના ત્રિકાળી સ્વરૂપ તરફ પોતાનું લક્ષ્ય વાળવું જોઈએ. એ પ્રમાણે નિશ્ચય કરતા નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ પ્રગટે છે અને તેના જોરે સંવર નિજરા તથા મોક્ષ પ્રગટે છે. માટે એ ત્રણ તત્વો ઉપાદેય છે. જો શું કહે છે અહીંયા, આપણે જોયું ને એ ઇઝ ઇક્વલ ટુ બી, બી ઇઝ ઇક્વલ ટુ સી. હવે હું એક હજી નાખી દઉં, સી ઇઝ ઇક્વલ ટુ ડી સપોઝ, બરાબર. એ ઇઝ ઇક્વલ ટુ બી, બી ઇઝ ઇક્વલ ટુ સી, સી ઇઝ ઇક્વલ ટુ ડી. તો ડી ને પ્રાપ્ત કરવું હોય તો સી જોઈએ, સી માટે બી જોઈએ, બી માટે એ જોઈએ. એવી જ રીતે અહીંયા સુખ ક્યાં છે? કે સુખ એ મોક્ષમાં છે. મોક્ષરૂપ અવસ્થાને સુખરૂપ અવસ્થા કહેવાય છે. મોક્ષ કેવી રીતના પ્રગટ થાય? તો સંવર નિજરાથી પ્રગટ થાય. સંવર નિજરા કેવી રીતના પ્રગટ થાય? કે પોતાના શુદ્ધ આત્માના, એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એ પ્રગટ કરવાથી સંવર નિજરા પ્રગટ થાય છે. જો ફરીથી, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી સંવર નિજરા, સંવર નિર્જરાથી મોક્ષ, હવે એક ફેક્ટર હજી નાખીએ કે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સેનાથી પ્રગટ થાય છે. તો જો નિશ્ચય રત્નત્રયને સાધવા માંગનાર જીવે વ્યવહાર રત્નત્રય શું છે, પરદ્રવ્યો શું છે, રાગ શું છે અને એના પરથી દ્રષ્ટિ હટાવી લઈને કે વ્યવહાર રત્નત્રય એ હું નથી, પરદ્રવ્ય એ હું નથી, રાગ એ હું નથી, એનાથી બધાથી દ્રષ્ટિ હટાવીને પોતાના આત્મા તરફ, નિજ આત્માના ત્રિકાળી સ્વરૂપ તરફ પોતાનું લક્ષ્ય વાળવું જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? પરદ્રવ્ય હું નથી, રાગ હું નથી અને વ્યવહાર રત્નત્રય હું નથી, તો હું કોણ છું? કે ભાઈ હું નિશ્ચય, હું શુદ્ધ ત્રિકાળી આત્મા છું. એ જે પોતાના આત્માનો આવો નિર્ણય કરે છે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી સંવર નિર્જા થાય, સંવર નિર્જાથી મોક્ષ થાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો કઈ ત્રણ વસ્તુ અહીંયા શું કહે છે કે એ મોક્ષ અને એને પ્રાપ્ત કરવા માટે જઈને સંવર અને નિર્જરા અને એના માટે જઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એ બધા ઉપાદેય તત્વ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે મોક્ષ એ તો સુખરૂપ અવસ્થા, એ મોક્ષ તત્વ થઈ ગયું અને એને પ્રાપ્ત કરવા સંવર અને નિર્જરા. તો જે સમ્યક રત્નત્રય કીધા ને, રત્ન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ તો સંવરમાં જ આવી ગયા. એટલે સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણ તત્વ ઉપાદેય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઉપાદેય એટલે શું? કે ગ્રહણ કરવા લાયક કોણ કોણ છે. ઉપાદેય એટલે શું? ગ્રહણ કરવા લાયક કોણ છે? તો ગ્રહણ કરવા લાયક કોણ કીધા? સમ્યક, અરે સંવર, નિર્જરા અને મોક્ષ, આ ત્રણ તત્વ ગ્રહણ કરવા લાયક છે. બરાબર, આગળ જોઈએ. હે તત્વો કયા છે? હે એટલે શું છે? હે એટલે છોડવા લાયક. હે એટલે શું છે? હે એટલે છોડવા લાયક. તો છોડવા કોને જોઈએ? આપણનું, આપણું પ્રયોજન શું છે? કે સુખી થવું એ આપણું પ્રયોજન છે. તો જે જે વસ્તુઓ મને દુઃખ ઉત્પન્ન કરતી હોય એ બધી છોડવા લાયક છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો વાંચીએ, આકુળતાને, આકુળતાને એટલે કે દુઃખને, આકુળતાને એટલે દુઃખને ઉત્પન્ન કરનારા એવા નિગોદ, નરકાદી, ગતિના દુઃખ, તેમજ ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થયેલ કલ્પિત સુખ, તે હે એટલે કે છોડવા લાયક છે. જો હે એટલે દુઃખ, અરે સોરી, હે એટલે છોડવા લાયક. તો છોડવા લાયક કોણ છે? કે જે જે વસ્તુ મને દુઃખ ઉત્પન્ન કરનાર છે એ બધું છોડવા લાયક છે. તો મને દુઃખ ઉત્પન્ન કેનાથી થાય છે? કે નરક અને નિગોદ આદિ ગતિઓમાં મને દુઃખ ઉત્પન્ન થયું, અથવા મનુષ્ય તિર્યંચ આદિ જગ્યાએ પણ મેં કોઈ પણ કલ્પિત સુખ માની લીધું હતું. કલ્પિત સુખ એટલે શું? કે મને જમવામાંથી સુખ મળશે, મને ટીવી જોવામાંથી સુખ મળશે, આ બધું આપણે માની લીધેલું છે. પણ એકચ્યુઅલી તો જમીને પછી આમ પેટ, અરે એટલું ખાઈ લીધું, બહુ દુઃખે છે, અથવા ટીવી જોઈને અરે બહુ આંખો દુઃખે છે, બહુ માથું દુઃખે છે, તો આ સુખી થયા કે દુઃખી થયા? ઉલટા દુઃખી જ થઈ ગયા. ખ્યાલ આવે છે ને? એ બધી વસ્તુ આપણે કલ્પનાથી સુખ માની લીધું હતું, પણ એકચ્યુઅલી કાંઈ એમાં સુખ છે નહીં. તો એકચ્યુઅલી તો એ દુઃખનું જ કારણ થયું અને તેનું કારણ સંસાર છે. તે સંસારનું કારણ આશ્રવબંધ એ બે તત્વો છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો ખરી રીતે વિચાર કરો તો આપણે મનુષ્ય હોય, તિર્યંશ, દેવ કે નારકી, કોઈ પણ ગતિમાં જીવ નિરંતર વારંવાર કોઈ પર પદાર્થમાં સુખ માનીને બેઠો છે. અને પર પદાર્થમાં સુખ માનીને બેઠો છે એટલે એના તરફ મોહ, રાગ, દ્વેષના ભાવ કરે છે. એ મોહ, રાગ, દ્વેષના ભાવ એટલે શું? કે આશ્રવ અને બંધ. અને એ પર પદાર્થમાં સુખ માનીને તો બેઠો છે, પણ ત્યાંથી સુખ મળતું નથી, ત્યાંથી જીવને દુઃખ જ મળે છે. માટે આશ્રવ બંધથી જ મોહ, રાગ, દ્વેષના ભાવો થયા, એ જ જીવને દુઃખ ઉત્પન્ન કરનાર છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો તે સંસારનું કારણ આશ્રવ અને બંધ એ બે તત્વો છે. પુણ્ય અને પાપ બંને બંધ તત્વ છે. તે આશ્રવ તથા બંધનું કારણ પૂર્વે કહેલા નિશ્ચય તેમજ વ્યવહાર રત્નત્રયથી વિપરીત લક્ષણના ધારક એવા મિથ્યાદર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એ ત્રણ છે. તેથી આશ્રવ અને બંધ એ હેય તત્વો છે. જો જેવી રીતના પેલામાં શું કીધું હતું કે સુખ એટલે કે મોક્ષ, એનું કારણ શું કે સંવર નિર્જરા, એનું કારણ શું કે નિશ્ચય રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, અને શેનાથી પ્રાપ્ત થાય કે પોતાના આત્મામાં લીન થવાથી. અહીંયા સિમિલર કે છે દુઃખ એનું કારણ શું કે આશ્રવ અને બંધ, એ આશ્રવ બંધનું કારણ શું કે મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર, અને શેને કારણે થાય કે પર પદાર્થમાં સુખ માનવાથી. ખ્યાલ આવે છે ને? તો પહેલા કન્ક્લુઝન શું કહ્યું કે એ મોક્ષ અને આ બધું એટલે કે સંવર અને નિર્જરા એ સુખ એટલે એ ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક છે. અને અહીંયા કન્ક્લુઝન શું કાઢે છે કે દુઃખ એટલે કે આશ્રવ અને બંધ એ બધું હેય છે. એટલે આશ્રવ જો મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર કહો કે દુઃખ કહો એ બધા આશ્રવ બંધમાં કે પુણ્ય પાપમાં આવી જ જાય છે. એટલે આશ્રવ બંધ કહો કે પુણ્ય પાપ કહો એ બધું હેય છે. આ પ્રમાણે હેય અને ઉપાદેય તત્વોના નિરૂપણની નિરૂપણથી સાત તત્વ અને નવ પદાર્થનું પ્રયોજન સિદ્ધ થાય છે. જો આ પ્રમાણે આપણે હેય અને ઉપાદેય તત્વની વાત કરી અને હેય ને ઉપાદેય એક્સપ્લેન કરવા માટે સાત તત્વોને એક્સપ્લેન કરવા કમ્પલસરી છે, તમે ખાલી બે જ કહો જીવ અને અજીવ તો હેય ને ઉપાદેય કાંઈ એમાં ક્લિયર થતું નથી. બરાબર? તો સાત તત્વોમાંથી જે સંવર નિજરા મોક્ષ તે ઉપાદેય, આશ્રવ બંધ તે હેય. બરાબર? આટલી આપણી ચર્ચા થોડી બેઝિક થઈ. હવે આપણે આની આગળ ચર્ચા હજી વધારે વિશેષ ડિટેલમાં કરશું. જીનવાણી સ્તુતિ વૈયા. હે જીનવાણી ભારતી તો હી જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જીનવાણી માતનો જય હો.